તારીખ 14/12/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 492 અને 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 276 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
શ્રીમદ રાજચંદ્ર પત્ર 492 393 મુમુક્ષુ જન્મના પરમ હિતશ્વી મુમુક્ષુ પુરુષ શ્રી સૌભાગભાઈ મુમુક્ષુનું હિત વાંચતા હતા. જે કોઈ મુમુક્ષુઓ કૃપાળુ દેવની સમીપ આવતા હતા અથવા એવા કોઈ લાયક જીવ હોય અને કૃપાળુ દેવથી અપરિચિત હોય તો એવા અનેક મુમુક્ષુઓને સૌભાગભાઈ નિમિત્ત બન્યા છે કૃપાળુ દેવની સમીપ લાવવામાં. અંબાલાલભાઈ એમાં મુખ્ય છે. પછી મણિભાઈ ગાંધી જે બોટાદ ઉપરના પત્રો છે એ પણ સૌભાગભાઈના હિસાબે આવેલા અને અંબાલાલભાઈ આવવાથી ખંભાતના ઘણા મુમુક્ષુઓ પણ કૃપાળુદેવના પ્રત્યક્ષ પરિચયમાં આવ્યા અને એ પ્રકારની એમને ભાવના પણ રહેતી કે મુમુક્ષુઓનો હિત કેમ થાય એટલે એવું વિશેષણ એમણે વાપર્યું છે કે એમના ગુણ જોઈને વાપર્યું છે. મુમુક્ષુ જન્મના પરમ હિતશ્વી મુમુક્ષુ પુરુષ શ્રી સૌભાગ એ પણ પોતે મુમુક્ષુ છે. પત્રે સમાધિ છે. સમાધિ એટલે આત્મ શાંતિ. અમને આત્મામાંથી આત્માની શાંતિ રહે છે. ઉપાધિ જોગથી તમે કાંઈ આત્મા વાર્તા નહીં લખી શકતા હો એમ ધારીએ છીએ અને સૌભાગભાઈને જે ઉપાધિનો સંયોગ હતો એ વ્યાપાર સંબંધી ઉપાધિ એમણે ઘણી હતી આ વર્ષોમાં. એટલે કંઈ હમણાં હમણાં પત્ર પૂછાયા હશે એવું લાગે છે. એના ઉપરથી લખ્યું છે કે કંઈ નહીં લખી શકતા હો એ ઉપાધિ જો કહો કે પ્રતિકૂળતા કહો પ્રતિકૂળતાના કારણે એ વાત લીધી છે. એના ઉપર પોતે લખે છે કે અમારા ચિત્તમાં તો એમ આવે છે એટલે વિશેષ વિચારતા અમને એમ લાગે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. આ એવો કાળ છે કે જો આ કાળમાં અનુકૂળતાઓ રહે તો જીવ ફસાઈ જાય. પ્રતિકૂળતાઓ આવે તો કંઈક વિચાર કરે કે કંઈક આમાં દુઃખી ઘણું થવાય છે કંઈક સુખનો રસ્તો પકડીએ સુખની શોધ કરીએ. એટલે જો અભિપ્રાય એવો હોય તો પ્રતિકૂળતાનું દુઃખ નહીં લાગે. એ પ્રતિકૂળતાઓ આત્માને સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવશે. પ્રતિકૂળતા આવશે એટલે સંસારનું ખરું સ્વરૂપ પ્રત્યક્ષ જોવામાં આવશે અને એથી કરીને એને સંસાર પ્રત્યે ઉદાસીનતાને વૈરાગ્યની ઉત્પત્તિ થશે. તો એ મોક્ષના માર્ગ પ્રત્યે વળવા માટે અવરોધ એને નહીં રહે. નહીંતર જીવને સંસાર પરિણામનો રસ એને આત્મા તરફ વળવા દેતો નથી. મોક્ષ માર્ગે જવા દેતો નથી. સંસાર રસ અને મોક્ષનો રસ, મોક્ષ માર્ગનો રસ, આત્મરસ એ વિરુદ્ધ રસ છે અને એકબીજાના ઘાતક છે. શું છે? એકબીજાના ઘાતક છે. સંસાર રસ તીવ્ર થાય તો આત્મરસનો ઘાતક થાય, આત્મરસ તીવ્ર થાય તો સંસાર રસનો ઘાતક થાય. બળવાન હોય એનો વિજય થાય, બળવાન જીતે તો સ્વાભાવિક છે. ઘણા પડખાથી વિચારીને આ વાત લખી છે. અમારા ચિત્તમાં તો એમ આવે છે, એમ કરીને જે લખ્યું છે એ આ વિષય ઉપર ઘણા પડખાથી એમને વિચારો આવ્યા છે અને અનુભવ પણ પોતે કરી રહ્યા છે. એમને પણ જેટલી પ્રતિકૂળતા આવતી એટલો આગળ વધવામાં નિમિત્ત થતો. બહુ ભાગ એવું બને છે, રોગ શરીરનો રોગ માણસ ઈચ્છતા નથી, પૂછે છે નહીં છે. પણ રોગ જો બરાબર મટી જાય ઈલાજ કરતા તો નવી તંદુરસ્તીનું કારણ બને છે. એવા ઘણા માણસો જોવામાં આવ્યા છે કે રોગ મટી ગયા પછી તંદુરસ્તી પહેલા કરતા સારી થઈ હોય. એનું કારણ શું? કે કેટલીક પ્રકારની ખરાબી રોગ માટે નીકળી જાય છે. કેમ કે માણસને તાવ આવે છે તો અમુક પ્રકારનું ઝેર ઉત્પન્ન થયું હોય, ગરમી વધી ગઈ હોય શરીરમાં, તો એ તાવ માટે નીકળી જાય છે. આપણા વિંદ્રાજી મને એ વાત કરતા હતા, ઝાડા થઈ જાય તો પેટ સાફ થઈ જાય, બીવું નહીં કહે. એમ મુમુક્ષુ જીવ પ્રતિકૂળતાથી ન ડરે, પછી ગમે તે પ્રકારની પ્રતિકૂળતા હોય, શરીરમાં રોગ હોય, આર્થિક નિર્ધનતા કે પ્રતિકૂળતા હોય, કે પરિવારની અંદર મેળ ન હોય, ઠીક છે, આ બધું સારું છે, લૌકિક દ્રષ્ટિએ સારું નથી. લૌકિક દ્રષ્ટિએ તો એમ ગણાય કે આવું ન આવે એ સારું, અને એને માટે લોકો ધર્મ કરે છે, લૌકિક ધર્મ એવી રીતે કરે છે, અમને પ્રતિકૂળતાઓ ન આવે તો સારું. પારમાર્થિક વિચારધારામાં વાત સાવ ઉલટા પ્રકારે છે. પરિવારમાં મેળ ન હોય તો તરત ખ્યાલ આવે કે આ મમત્વ કરીને અધોગતિમાં આપણે વ્યાજા છે. જો અનુકૂળ રહ્યું હોત, પરિવારના સભ્યો અનુકૂળ રહે તો મમત્વ કરે એના રસની ખબર ન પડે કે કેટલો રસ લે છે સેકન્ડે સેકન્ડે. કેમ કે મારા છે એવું પરિણમન એટલું સામાન્ય થઈ ગયું છે, એને મારાપણામાં કોઈ ગુનો જ કરતો નથી. ઘરના મેમ્બરો, ઘરના સભ્યો, દીકરા દીકરી, મા બાપ, પતિ પત્ની, મારા નહીં તો કંઈક પારકા ગણવા ગયા, તો એ મારાપણામાં જે રસ ઘૂંટે છે એમાં કેટલું ઝેર પીવાય છે એ કોઈ ખબર નથી પડતી. પણ એ પ્રતિકૂળ હોય, આમાં થાય એમ હોય ત્યારે ખબર પડી જાય કે આ ભ્રાંતિ કરવા જેવી નથી, અને એ જ પ્રકારનો રસ રેડા તો બંધ થાય અને સંસારનું સ્વરૂપ સ્પષ્ટ થશે. એવું જ રોગાદી માને નિર્ધનતામાં છે. નિર્ધનતામાં બહારની સગવડો ઓછી હોય, બહારની અનુકૂળતાઓ ભલે ઓછી હોય, પણ ત્યાં વિચારવાનો મોકો મળે છે કે આ આત્મા પર પદાર્થમાં કઈ કરી શકતો નથી. કરતા બુદ્ધિ છે એ જીવનું અજ્ઞાન અને ભ્રાંતિ છે અને પરિભ્રમણનું કારણ છે. આ તો કરવા જાય ને ફેલ જાય, કરવા જાય ને ફેલ જાય, ત્યારે ખબર પડે કે કરી શકતો નથી. એમ તત્વનું સ્વરૂપ સ્પષ્ટપણે વિચારવાનો પ્રસંગ બને છે. અને એ રીતે સવળું લઈએ તો કૃપાલદેવે લખ્યું એ અનુભવ ગમ્ય થાય કે આ કાળમાં સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે જીવને સંસારથી તરવા બરાબર છે. મુમુક્ષુ માટે તો કેવા મુમુક્ષુ માટે કે યોગ્યતાવાન મુમુક્ષુ માટે. અયોગ્યતા હોય તો પરિણામ બગાડી દે, પરિણામ વધારે બગડે અને વધારે કર્મ બંધ કરે. પણ લાયક મુમુક્ષુ હોય, પાત્ર મુમુક્ષુ હોય તો એ સવળું લે. અને દરેક પ્રતિકૂળતાના પ્રસંગને આત્મકલ્યાણમાં ઘટાવે. જે જે પ્રસંગો આવે એને આત્મકલ્યાણ એમાંથી કેવી રીતે થાય એ હિત બુદ્ધિએ વિચારે. પ્રતિકૂળ પ્રસંગને આત્મહિતની બુદ્ધિએ વિચારે. અને જ્ઞાનીઓ પણ એ જ પ્રકારે વર્તે છે. એટલે લાઈન એક થઈ ગઈ મુમુક્ષુ ને જ્ઞાનીની. માટે તરવા બરાબર છે ગુરુ, કેમ કે જ્ઞાની તો તરે છે. પ્રતિકૂળ પ્રસંગોમાં પણ જ્ઞાની તો તરતા છે. એ તો તરતા પુરુષ છે એટલે તરવાના જ. પણ મુમુક્ષુને પણ જો એ પ્રકારનો કોઈ પણ ઘટનામાં એ પ્રકારનું વલણ અપનાવે તો એ જ્ઞાન દશાને પામશે. કેમ કે જ્ઞાની એમ જ કરે છે. જેમ જ્ઞાની કરે છે એમ જો મુમુક્ષુનું પરિણમન થાય તો એની જ્ઞાની થતા વાર કેટલી પછી એમ છે. આ બહુ પ્રસિદ્ધ વચનામૃત છે કૃપાળુદેવને. આ વચનામૃત બહુ પ્રસિદ્ધ છે. મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તેને સંસારથી તરવા બરાબર છે. સંયોગોનો રસ તૂટી જાય પ્રતિકૂળતામાં લાયકાત હોય તો, નહીં તો ખેતખીન થઈ જાય. એ તો બે સરખું છે. અનુકૂળતામાં રસ લેવાનો, પ્રતિકૂળતામાં ખેદખીન થવું, એ બે એક સરખું જ છે. એ તો એક સિક્કાની બે બાજુ છે, એમાં કંઈ ફરક નથી. પણ એ સર્વ પ્રસંગોને આત્મકલ્યાણ બાજુ વાળી લેવા અથવા એ પ્રસંગોમાં પોતાના પરિણામને આત્મકલ્યાણ બાજુ વાળી લેવા યથાર્થ વિચારણા કરીને તો એ પ્રતિકૂળ પ્રસંગો ઉપકારી થાય છે. અને એવો અનુભવ થયા પછી તે મુમુક્ષુ જીવમાં એવી હિંમત આવી જાય છે. શું થાય છે? એવી હિંમત આવી જાય છે કે હવે કોઈ પ્રતિકૂળતાથી હું ગભરાવ નહીં. ગમે તેવી પ્રતિકૂળતાઓ આવી પડો, મારે ગભરાવાનું હવે કોઈ કારણ નથી. એ વખતે હું મારા પુરુષાર્થને તીવ્ર કરીશ. પ્રતિકૂળતા આવશે તો મારો પુરુષાર્થ વધશે એવો પોતાને આત્મવિશ્વાસ જન્મી જાય છે. એટલે જગતના જીવો ભાવિ પ્રતિકૂળતાઓના વિચાર માત્રથી દુઃખી થાય છે અને એમાં આવી પડે તો બહુ દુઃખી થાય છે. એના બદલે મુમુક્ષુ જીવ, આત્માર્થી જીવ છે, એ પ્રતિકૂળતા હોય કે પ્રતિકૂળતા આવવાની હોય બંને વખતે એ પોતે અગાઉથી તૈયાર હોય છે. ત્યારથી એડવાન્સ આવો આવવા દો. હું એ વખતે મારું કાર્ય વિશેષપણે સાધીશ. અનંતકાળથી અભ્યાસેલો એવો, એટલે કે અનંતકાળથી અનુભવ ગમ્ય કરેલો એવો, અથવા એની પ્રેક્ટિસ પડી ગઈ છે એવો આ સંસાર. સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. વિચારીને આનો નિશ્ચય કરવા યોગ્ય છે કે સંસારનું તાત્વિકપણે જે સ્વરૂપ છે, અને એ તાત્વિક સ્વરૂપથી જે વિવેક ઉત્પન્ન થાય છે કે કોઈ પણ ભોગે આ સંસાર ઉપાસવા જેવો નથી, આરાધવા જેવો નથી. અને ક્યાંય સુખની કલ્પના કરવા જેવી નથી. જ્ઞાનીઓને સંસાર કેવળ ક્લેશમય અને દુઃખમય ભાસે છે. એમ પ્રતિકૂળ પ્રસંગ આવતા મુમુક્ષુને એનું જ્ઞાન થાય છે, એવું જ જ્ઞાન થાય છે. વીર્યનો ક્ષોભ વધારે જોઈએ છે. આમ શું છે, મુમુક્ષુની પાસે શક્તિ બહુ મર્યાદિત છે, એટલે ઉદિરના મુમુક્ષુ લગભગ નથી કરતા, કોઈ અપવાદને બાદ કરીને. ભાવના વશ કરે કોઈ, ન કરે એવું નથી, ભાવના વશ કરે કોઈ, પણ પોતાની શક્તિ મર્યાદિત હોવાથી વિવેક એવી રીતે કરવા યોગ્ય છે કે પેલા દર્શન મૂળને મારે માંદો કરવો છે, શક્તિહીન કરવો છે, કે જેથી ઉપશમને યોગ્ય થાય. ઉદિરના નો પ્રયોગ ચારિત્ર મોહને હટાવવામાં વિશેષ કાર્યકારી છે. એ મુમુક્ષુ નથી કરતા, એનું કારણ શું છે કે ક્રમથી ચાલનારા જીવો છે, અને ક્રમથી ચાલવું હોય ત્યારે પહેલા દર્શન મોહને મારવાનો છે, પછી ચારિત્ર મોહને. એટલે મુમુક્ષુ ઉદિરને આમાં જલ્દી નથી જતા. જે કામ પહેલું કરવા જેવું છે પહેલું જ કરવું જોઈએ, પછી કરવા જેવું છે પછી જ કરવું જોઈએ, નહીં તો શક્તિ એમાં ખર્ચાઈ જાય, શક્તિ એમાં ખર્ચાઈ જાય. જેમ કે આપણે સાધન સંપન્ન છીએ એટલે આપણને રોજ આહાર પાણી આરામથી મળી રહે છે, સહેજે સહેજે. એવું નથી કે ક્યારેક ઉપવાસ કરવા પડે. રોજ આપણે જમવું હોય તો રોજ આરામથી જમી શકીએ એવી આપણી પુણ્ય યોગની વ્યવસ્થા હોય છે. છતાં કોઈ ઉપવાસ કરે કે આહાર નથી લેવો, વ્યવસ્થા છે, આહાર ખૂટ્યો નથી ઘરમાં, અનાજ પાણી નથી ખૂટી ગયા, છતાં પણ ઉપવાસ કરે કોઈ, પણ એનો કોઈ વિશેષ ફળ નથી. દર્શન મોહનો અનુભાગ ઘટે એ ક્રમથી, એ યોજનાથી મુમુક્ષુ જીવ વર્તવું જોઈએ, જેથી મોક્ષ માર્ગને તો પ્રાપ્ત કરે. એટલે આ પ્રતિકૂળતાઓ ઉદયજનિત છે, કે ભલે પ્રતિકૂળતાનો ઉદય આવે, મને એ વખતે સંસારનું સ્વરૂપ ચોખ્ખું દેખાશે અને મને સંસારનો રસ ઓસરી જશે, અને કરવા જેવું છે. દર્શન મોહને મારવા માટે સંસાર રસ્તો તોડવા જેવો છે, માટે બહુ અનુકૂળતાઓ ન ઈચ્છવી, બહુ અનુકૂળતાઓ ન ઈચ્છવી. આ વાત નિશ્ચય કરવા યોગ્ય છે, ચોક્કસપણે કરવા યોગ્ય છે. હાલ કઈ સત્સંગ જોગ મળે છે કે કેમ પૂછે છે? કોને? સૌભાગભાઈ ને. કે હાલમાં તમને કોઈ સત્સંગ જોગ મળે છે કે નહીં? તમારી તબિયત કેમ રહી છે? વૃદ્ધાવસ્થા છે તો એમ નથી પૂછ્યું, નહીતર 70 બતાવી ગયા છે. ગરમ ગરમ તો રહીએ વૃદ્ધાવસ્થામાં, સત્સંગ મળે છે કે નહીં એમ પૂછે છે. મુમુક્ષુની ભૂમિકામાં આત્માને આત્મરુચિ પોષવા માટે પૌષ્ટિક આહાર હોય તો તે સત્સંગ છે. શું છે? સત્સંગ છે, એ પૌષ્ટિક આહાર છે. નિત્ય પ્રતિ સત્સંગ મુમુક્ષુ જીવ કરે એવી જ્ઞાની પુરુષની આજ્ઞા છે. જો સત્સંગ ન કરે તો અસત્સંગનો ઘેરાવો છે. ઘરમાં ને ઘરની બહાર નીકળે બધે સામે અસત્સંગ જ મળવાનો છે, કેમ કે ઘેરાયેલો છે ચારે બાજુથી. અને વર્તમાન પરિસ્થિતિ એવી છે કે સંગ તેવો રંગ ચડ્યા વિના રહે નહીં. સત્સંગ કરે તો સત્સંગનો રસ ચડે, અસત્સંગ કરે તો અસત્સંગનો રસ ચડે. એટલા માટે જ્ઞાનીઓ અને મોમુક્ષુઓ સત્સંગને ઈચ્છે છે, એનું કારણ એ છે. આ બે તમારે કહેતા હતા કે સત્સંગ અમારે નથી થતો, કેમ નથી થતો? કે અમે હવે આળસ ચડી જાય છે, પ્રમાદ થઈ આળસમાં આવી જાય છે, કે સત્સંગ નથી કરતા. મિત્ર અઠવાડિયે એક દિવસ રજાનો હોય ને, મમ્મી પપ્પા અરે બે જવું, બીજે ક્યાંય સત્સંગમાં ન જવાય તો ઘરમાં પણ સત્સંગ તો કરી શકાય ને. આ કોણ ન કરી શકે? ઘરમાં જેને સત્સંગ થઈ શકે નહીં એવી પરિસ્થિતિ હોય એને એ તકલીફ છે ઘરમાં. પણ જેમાં સત્સંગના રસવાળા બીજા જીવો ઘરમાં હોય તો ઘરમાં પણ સત્સંગ થઈ શકે છે, નહીં તો અસત્સંગ તો છે જ ઘરમાં. સત્સંગ નથી તો અસત્સંગ તો છે. હાલ કઈ સત્સંગ જોગ મળે છે કે કેમ? નિયમિત કરવો. નિયમિત આપણે રમવા જઈએ કે નહીં? ભણવા જઈએ, રમવા જઈએ, નિયમિત ખાવા જઈએ, નિયમિત ઊંઘવા જોઈએ. ખાવું પીવું ઊંઘવું તો બધાને નિયમિત હોય છે કે નહીં? રોજે રોજ, કેમ કે જીવન જીવવાનો એક ભાગ છે. શું છે? પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધી લાઈફ. તો સત્સંગને પણ એક ભાગ બનાવી દેવો, જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. અને એ મોમુક્ષુ માટે બહુ આવશ્યક છે. હાલ કાંઈ સત્સંગ જોગ મળે છે કે કેમ? તે અથવા કાંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ? તે લખવામાં આવતું નથી, તે લખશો. જો સામેથી ડિમાન્ડ કરે છે સૌભાગભાઈ પાસે ઉઘરાણી કરી છે, બહુ લાયક જીવ હતા, જેમના નિમિત્તે પોતાને આત્મભાવ આવિર્ભાવ થતા હતા એવા ખાસ સુપાત્ર જીવ હતા, ખાસ પ્રકારની યોગ્યતા વાળા સુપાત્ર જીવ હતા. એને એમ લખે છે કે તમને સત્સંગ રહે છે કે મળે છે કે નથી મળતો? એનો અર્થ ન મળતો હોય તો તમારે સત્સંગ મેળવવો. શું એ બીજું કોઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ? તે હમણાં કઈ તમે લખતા નથી, તો લખશો. બહુ સારી વાત લખી છે, અપૂર્વ પ્રશ્ન. શું એનો એ પ્રશ્ન ને હું સમજુ છું એ પ્રશ્ન ને એવી જિજ્ઞાસા કે વર્તમાન પરિસ્થિતિમાં શીઘ્ર આત્મકલ્યાણ સાધવું એના માટે મારે શું કરવું જોઈએ, મારા પરિણામ શું થવા જોઈએ, મારે શું કર્તવ્ય છે? અપૂર્વ દશા પામ્યો નથી એવી અપૂર્વ દશા પામવા માટે મારે અત્યારે શું કરવું જોઈએ? મારી વર્તમાન ભૂમિકાને સમજીને આપ મને માર્ગદર્શન એવું આપો કે જેથી હું અપૂર્વ દશાને પામું. એવી એવી એવા કોઈ તમને અપૂર્વ પ્રશ્ન ઉઠે છે કે નહીં? હ તે લખવામાં આવતું નથી એટલે હમણાં તમારા પત્રમાં એવી કોઈ વાત દેખાતી નથી. જ્ઞાનીનો સંગ અને જ્ઞાનીની વાણી આત્માર્થ ઉપદેશક હોય છે અને મુમુક્ષુને આત્મામાં જાગૃતિ આવે એવી જાગૃત કરનારી હોય છે. એ આમાંથી નીકળે છે. કોઈ એવી પરિસ્થિતિમાં આ પત્ર લખ્યો છે સુભાગભાઈની પરિસ્થિતિ જોઈને કે પ્રતિકૂળ પ્રસંગે એમને કંઈક વર્તે છે અને એની ઉપાધિમાં એ પડ્યા છે. શું લખે છે? ઉપાધિ જોગથી તમે કાંઈ આત્મવાર્તા નહીં લખી શકતા હો એમ ધારીએ છીએ. અમારું અનુમાન એવું છે. હમણાં તમારા પત્રોમાં કોઈ એવી વાત આવતી નથી. શું આત્માને લગતી કોઈ વાત ખાસ આવતી નથી તમારા પત્રમાં? કાંઈ તમે ઉપાધિમાં વધારે પડતા ઘૂસી ગયા લાગો છો, એ બરાબર નથી થતો. ભલે ઉપાધિ આવી હોય, પ્રતિકૂળતા આવી હોય, આત્મકલ્યાણ બાજુ વળો. એ પ્રસંગે પણ વિશેષપણે આત્મકલ્યાણ બાજુ વળો. એ જ અમારી નીતિ છે, કામ કરવાની એ નીતિ છે. આપણે કહ્યું અમારી નીતિ પ્રમાણિકપણે કામ કરવાની છે. આ સાચું પ્રમાણિકપણું છે. આત્મકલ્યાણ કરવું તે આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે. શું કહે છે? તમને જે પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે એ અમને ખબર છે, તો સાધારણ છે. હવે એક પત્રમાં તો લખ્યું છે ને, રામચંદ્રજીના 14 વર્ષના વનવાસનો એક દિવસ નથી અને પાંડવોના વનવાસની એક ઘડીએ નથી પ્રતિકૂળતાને. એ લોકોએ જે પ્રતિકૂળતા વીતી મહાપુરુષોએ, છતાં ધર્મથી ચ્યુત થયા નથી, આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી ચ્યુત થયા નથી અને ગત સુકુમારની પ્રતિકૂળતાની એક પળ પણ નથી વર્તમાન. તો એ પ્રતિકૂળતા સાધારણ છે, તેમાં તમારે મૂંઝાવું ઘટતું નથી. એમાં મૂંઝાઈને તમે નવા કર્મ બાંધો એ તમારા માટે યોગ્ય નથી. મૂંઝાવું નહીં તમારે. પ્રતિકૂળતા આવી છે એમને ખબર છે, પણ એમાં તમારે મૂંઝાવું એ તમારા માટે યોગ્ય નથી. તમે તો વિશેષ પાત્રતા વાળા છો, મૂંઝાઈ છે ને જાણ છો. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સ્વરૂપનું સાધન છે. શું કીધું? એ પ્રસંગને એટલે જે તમને પ્રતિકૂળતા આવી છે એ પ્રસંગને જો સમતાએ વેદવામાં આવે એટલે સમ્યક પ્રકારે સંભાવ રાખવામાં આવે તો એ નિર્વાણનું સમીપનું સાધન છે. એટલે મોક્ષ માર્ગ સાધન થાય છે. શું કહે છે? જીવ આત્મભાવ કરવા માટે નિવૃત્તિ લે, સંસારની પ્રવૃત્તિ છોડી નિવૃત્તિ લે એકાંતમાં બેસે અને પોતાના આત્માની ભાવના ભાવે, આત્મભાવ આવિર્ભાવ કરવા માટે. એક વાત. બીજો કોઈ એક જીવ પ્રતિકૂળ ઉદય આવે ત્યારે આત્મભાવના ભાવે વિશેષપણે. કોને વધારે ફાયદો થાય ખબર છે? બીજા વાળાને, પહેલા વાળાને નહીં. કેમ કે એને પોતાની શક્તિનો, પોતાના જ્ઞાનનો, પોતાના વિવેકનો ખરે વખતે ઉપયોગ કર્યો, એને વધારે લાભનું કારણ છે. આમ બેઠો બેઠો એમ કે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા એમ પ્રતિકૂળ પ્રસંગ આવે ત્યારે હું આત્મા છું એમ આવે ત્યારે હાથ. હવે તો હૃદય વખતે એ સંભાવ રાખી શકે અથવા પોતાના પરિણામોને પોતાના કંટ્રોલમાં રાખી શકે. ઉદય વખતે જો જીવ જીતી જાય તો અને સાવધાન થઈને સંતાપ આવે છે, એ જે ફાયદો થાય છે બહુ મોટો ફાયદો થાય છે. ઢગલા બંધ નિર્જરા થાય. કેમ? ઉદય વખતે જીવ જોડાય છે એ કેમ નો જોડાણો પુરુષાર્થ કરે. બાકી તો સંસારમાં બધા રોદડા રોડે છે. હે અમારે આવો ઉદય આવ્યો, અમારે આવો ઉદય આવ્યો, હે અમારે આવો ઉદય આવી ગયો, શું કરીએ, અમારે ઉદય આવી જાય છે. આ માર્ગમાં રોતલ નું કામ નથી. રોવું હોય તો ઉઠીને ઘરે બીઓ જા. રોવું હોય તો ઉઠીને બીઓ જા. રોનારનું કામ નથી.
જ્ઞાન શક્તિ અને વિવેક નો ખાસ ઉપયોગ કરે છે. પ્રતિકૂળ પ્રસંગ વખતે એટલે ઉપાધિ ના સમયે જ્ઞાન શક્તિ અને વિવેક નો ખરો ઉપયોગ કરે છે.
ઘરમાં જેના ઉપર આધાર હોય એકબીજાનો આધાર રાખે છે ને ઘરમાં, આધાર બુદ્ધિ તોડવાનો પ્રયોગ કરવાની મજા આવે. પછી શરીરમાં રોગ આવે છે. શરીરમાં આધાર બુદ્ધિ સુખ બુદ્ધિ છે. સુખ બુદ્ધિ ને આધાર બુદ્ધિ તોડવા માટે રોગ આવે. તો રોગ તો તમને આવી વિપરીત બુદ્ધિઓ તોડાવવા માટે, અભિપ્રાયો બદલવા માટે આવતો હોય તો સારો જ છે. ખોટું શું છે? તમારે જે કામ કરવું છે એમાં એ મદદ કરે છે નિમિત્ત થઈને. અને જો તમે સફળ થાવ તો જ્ઞાનની નિર્મળતા આદિ ગુણો પ્રગટ થાય, આત્મગુણો પ્રગટ થાય. તો એ તો તમને તમારું લઈને ગયો કે તમને દઈને ગયો, ભગવાન ભગવાનના મંદિરે તો જેટલા દર્શન કરવા આવે એટલો ફાયદો છે. કેમ કે એ કઈ લઈને જવાના છે, લઈને જવાના નથી કોઈ મંદિરમાંથી, કોઈ લઈને જવાના છે. જ્યાં 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 દર્શનાર્થીઓ ત્યાં એ મંદિર સતર થઈ જાય આર્થિક રીતે, થાય કે ન થાય, સિદ્ધિ વિનાયક જુઓ ને તમારા મુંબઈમાં દાખલો છે. ઇટાલિયન માર્બલ નું બનાવી નાખ્યું, કેવું હતું એમાંથી. એમ તને ઉદય આવે ઉપરા ઉપરી, દઈને જાય છે કે લઈને જાય છે જો. તારી વિચાર સારા, શું વિચારણા હોય, જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. શું વિચારણા છે? નિજ જ્ઞાન પ્રગટે. જે જ્ઞાન એ ક્ષય વો થઈ પામે પદ નિર્વાણ. ઉદય આવ્યો તો કે દઈને જશે, શું કે જ્ઞાન ની નિર્મળતા દેશે, મોરનો નાશ થશે, કેટલી નિર્મળતા વિશેષ થશે. આવો યુગ તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે, તેમાં મૂંઝાવું ઘટતું નથી. ક્યારેય મૂંઝાશો ને, આ લોકો ટેન્શનમાં આવે છે ને પછી થઈ જાય ડાયાબિટીસ ને હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશર ને બધું એમાંથી થાય છે. કારણ મૂંઝવણ, ટેન્શન એવી મૂંઝવણ તમને ઘટતી નથી, એટલે જરાય મૂંઝાશો નહીં. તમે એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્માણ સમીપનું સાધન છે. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે, સમ્યક પ્રકારે એનો અનુભવ કરવામાં આવે તો જીવ નિર્માણની સમીપ પહોંચી જાય, એવું એ કારણ અથવા સાધન બને. એટલે કે પ્રતિકૂળ પ્રસંગો બહુ ફાયદાનું કારણ છે, અનુકૂળતા કરતાં પણ પ્રતિકૂળ પ્રસંગો બહુ જ ફાયદાનું કારણ છે. નિર્વાણ સમીપનું સાધન કીધું એને. વ્યવહારિક પ્રસંગોનો નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. હવે જે વ્યવહારિક પ્રસંગો પોતાને પણ ઉદયમાં આવે છે એ બધા અનેક પ્રકારના ચિત્ર વિચિત્રપણે આવે છે. ચિત્ર વિચિત્રપણે કેમ? કે જે તમારી સાથે સારો સ્નેહ રાખતા હોય એ મોઢું ફેરવી દે. કેમ? કે તમે હવે સત્સંગમાં પીડ્યા છો, હવે અમારે ત્યાં આવતા નથી, અમે તમારે ત્યાં નહીં આવી. હવે સારું કે ખરાબ? કે સારું, અસત્સંગ મીટ્યો. ઘરે આવે ત્યારે તો 100-200 રૂપિયાનું ખૂન થઈ જવાનું છે એ તો, અને જૂઠો આનંદ લેવાનો. હા, અમે બધા ભેગા થઈને બહુ મજા આવી, ભેગા થઈને બહુ મજા આવી, ફલાણી પ્લેટ તૈયાર કરી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, એ બધા બધાથી બચી જાય. પણ વિચિત્રતા એવી છે કે ત્યાં સંબંધ બગડ્યો એમ કહેવામાં આવે છે. શું સંબંધ બગડ્યો? અને એમ તમને સંબંધ રાખતા આવડતો નથી. સંબંધો કેમ મેન્ટેન કરવા એ પણ શીખવા જેવું છે. એમ ક્યાંક ન કે શીખીને ક્યાં જવું છે, પણ એમ કે છે તારે સંબંધો જાળવવા અને કેવી રીતે જાળવવા એ શીખીને તારે જવું જ ક્યાં? હે, પરિભ્રમણના ચક્કરમાં ચડી જઈશ. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. માત્ર કલ્પના એ તેમાં સુખ અને કલ્પના એ તેમાં દુઃખ એવી તેની સ્થિતિ છે. જીવ કલ્પના કરે છે અનુકૂળતા ને પ્રતિકૂળતા ને સુખ અને દુઃખ ની, લાભ અને અલાભ ની. જીવ ને કઈ લેવા કે લેવા, આપણા જ કુટુંબ ની અંદર આપણા પૂર્વજો ના જેટલા નામ આવડે છે એમાંથી કેટલા બેઠા છે અત્યારે, મોટા ભાગના નથી. બાપા બાપાના બાપા, એના ભાઈઓ બીજા ત્રીજા કોઈ બેઠા છે અત્યારે, એ બધા હોય ત્યારે શું કરે. અમે મજબ વૃદ્ધ છીએ, ભલે કઈ કામ કરતા નથી, પણ આ બધાનું ધ્યાન અમે રાખીએ છીએ. શું કે આ બધાનું ધ્યાન અમે રાખીએ છીએ. સારા મોડા પ્રસંગે અમને પૂછે બધા, અમે એને સાચી સલાહ આપીએ છીએ. એટલું બધું મહત્વ પોતાને પાસે વૃદ્ધાવસ્થામાં. જ્ઞાની તો કહે છે કે જીવ તો મરી જાય એક વાર, તો શું કર, જીવ તો મરી જા. બેનશ્રીનું વચન મળે છે, એક વાર તો જીવતા મરી જવો. અને મરી ગયા પછી કોઈને સંબંધ રહેતો નથી, અત્યારે સંબંધ રાખવો નહીં, અત્યારથી જ કોઈની સાથે રાખવો નહીં. સારી વાત છે, ગાંધી શિક્ષા લાગે. પણ અસત્સંગ થી બચી જાય, તેનાથી બચે, અસત્સંગ થી બચી જાય. માત્ર કલ્પના એ તેમાં સુખ, તેમાં એટલે સંજોગોમાં, અને કલ્પના એ દુઃખ એવી તેની સ્થિતિ છે. એ પ્રસંગો એના પરિણામ ક્રમમાં પરિણમી રહ્યા છે. જો જીવ સવડું સમજે તો એને સવડું જ બધું ચાલે, સવડું સમજે તો બધું સવડું જ ઉતરે, અવળું અવળું લે તો બધું અવળું ઉતરે. એ સંજોગો છે તેના ક્રમમાં, પૂર્વ કર્મનો ઉદય છે ને એના ક્રમમાં, ક્રમે ઉદય આવી જ રહ્યો છે, ક્રમે ઉદય આવી રહ્યો છે. તારે કેવી રીતે લેવું એ સમાન છે. સવડું લેતો સવડું ને અવળું લેતો માત્ર કલ્પના એ તેમાં સુખ અને કલ્પના એ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પના એ તે અનુકૂળ ભાષે છે, ભાષે એટલે લાગે, ભાષું એટલે લાગે. અનુકૂળ કલ્પના એ તે અનુકૂળ લાગે છે, ભાષે છે તે લાગે. પ્રતિકૂળ કલ્પના એટલે પ્રતિકૂળ ભાષે છે એટલે લાગે. ખરેખર કાંઈ અનુકૂળ પ્રતિકૂળ છે નહીં સિવાય કલ્પના. પ્રતિકૂળ માણસ ઘરે ઝઘડો કરવા આવે, સારું નહીં સારું. તો જેવું લે એવું, હવળું લેતો હવળું ને અવળું લેતો. આમાં આનંદ ગંજી ના પદ છે, એમાં 14માં વિમળનાથ ભગવાન નો સ્તવન છે. વિમલજીને દીઠા લોયણ આજ મારા સીધ્યા વાંછિત કાચ. બીજું પદ શું લીધું છે એમણે, મારા સીધ્યા વાંછિત કાચ. વિમલજીને દીઠા લોયણ આજ આપના નેત્રો જોયા ને, આજે મેં આપના નેત્રો જોયા. લોયણ લોયણ એટલે લોચન, લોચન એટલે નેત્રો. આપણા નેત્રો જોયા ને મારા બધા કામ થતા. એ ક્યાંથી થયા? તો ઊંડી વાતો લખી છે કે એમાં મેં સમ્યક જોયું. શું જોયું? આપના નેત્રોમાં મેં સમ્યકત્વના દર્શન કર્યા. અંતર્મુખ છે ને, સમ્યકત્વ તો દિશા 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 દર્શક છે.
એટલે અંતર્મુખતાના દર્શનથી આપની મૂર્તિ માં મનનાથ ભગવાન તો સીધા લેમાં બિરાજે છે, પણ એમને પ્રતિમા જેવી વાત કરે. હવે મને બધું હળવું જોઈએ, મારા જેટલા બધા ઉદય પ્રસંગો આવે છે એમાં મારા કામ બધા હળવા ઉતરે છે એમ કે છે. મારા સીધા માનસિકતા છે, દરેક ઉદય પ્રસંગને હું આત્મકલ્યાણ ના લઈ જાઉં અનુકૂળ કલ્પના એ તે અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પના એ તે પ્રતિકૂળ ભાષે છે, અને જ્ઞાની પુરુષોએ તે બે કલ્પના કરવાની ના કહી છે. કલ્પના કરીશ ઉદય ઉદયમાં આવે છે, સારા આત્મામાં ઉદય આવતો નથી, ઉદય આત્મામાં આવતો નથી, માટે આત્માને ઉદય નથી, આત્માથી ભિન્ન છે. અને જ્ઞાની પુરુષોએ તે બે કલ્પના કરવાની ના કહી છે, અને તમને તે કરવી ઘટતી નથી, એવી કોઈ કલ્પના તમને કરવી ઘટે. માટે આત્મસંદ વર્તે છે એમાં પ્રતિકૂળતાની કલ્પના કરશો નહીં. આ ન્યાય તો અન્ય વર્તમાય છે પ્રતિકૂળતાનો. આ જે ધ્રુવ કરીને બાળક હતો, શું નામ હતું? ધ્રુવ કુમાર. અન્ય વર્તમાં કથા આવે છે ધ્રુવ કુમાર, સાંભળ્યું છે? એમના સિનેમા નાટક આવી ગયા ધ્રુવ ઉપર તત્કાળ. એની માં મરી ગઈ રાણી રાજાને કીધું, રાજાનો ખૂબ હતો. એની મા જે રાણી હતી મરી ગઈ, રાજા નવી પૈણા બીજી રાણી પૈણા, ને પછી એને છોકરા થયા થાય ગાળો ભલો સાવચીમાનો છોકરો હોય ને એટલે એને તો પ્રતિકૂળતા જ આપે. આ ભગવાનનો ભક્ત હતો પહેલેથી, પણ એની પાસે બધા નોકર પાણી જેટલા કામ કરાવે એટલા કામ રાજાને ખૂબ હતો. ને મારે પણ કંઈ જુદું આ ભગવાનનો ભક્ત હતો ને એટલે ઘરે ભાગ્યો. જંગલમાં ગયો, નક્કી કર્યું ખબર મારે જંગલમાં જઈ તપશ્ચર્યા કરી ભગવાનનો સાક્ષાત કરીને ભગવાનને ના રહેવું, આ ઘરે મારે આવવું. પ્રતિકૂળતા કે હું કહ્યું કે ભગવાન પાસે જવાની ભાવના વધારે કરી. જંગલમાં ગયો તપશ્ચર્યા કરીને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, અને એને જોયું કે મારો તો બીડો પાર થઈ ગયો. કેમ કરતા છો કે મારી નવી માનો ઉપકાર થયા? એને તો બધા ગોતતા હતા, ગોતતા ગોતતા મળી ગયા. એને કહે કરતા અમે તારી માફી માંગીએ કે ભાઈ તો હાલ ભરે. તો કે ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી, મારે તમારો ઉપકાર માનવાની જરૂર છે. કેમ? તો મારે આ પૂછ્યું, મને ભગવાનના દર્શન થયા તમે પ્રતિકૂળતા આપી તો નહીં, હું ક્યાં જંગલમાં જઈને તપશ્ચર્યા જે થાય એ સવળું રીતે આવડું. આ આત્મકાર્ય કરવાની પદ્ધતિ છે, કામ કરવાની સાચી પદ્ધતિ. આ તો તમે સંસારમાં કે વગર સંસારમાં ક્યાંય દુઃખિત ન થાવ ને? તમને તે કલ્પના કરવી ઘટતી નથી, વિચારવાન ને શોક ઘટે નહીં. તમને કઈ હરે મને આવું દૂર કર્યું, હરે મને આમ થયું, એવો શોક કરવો તમને ઘટે નહીં.
વિચારવાન ને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. તીર્થંકર ને એવું કહેતા અમે હેબ્યા છે કે વિચારવાન ને દુઃખ ના રોદના રોવાના હોય એમને દુઃખ પૂરું નહીં, આમ શું અમને આમ કઈ નહીં. તીર્થંકર પરમાત્મા ની આજ્ઞા છે, આવવાના જ ઉદયની ચિત્ર વિચિત્રતા નો પાર જે આવે ભલે ના આવે આપણે બધા એક લાકડી આ જાદુ લાકડી હાથમાં આવી ગઈ આત્મકલ્યાણ બાજુ વળી જાવ ગમે તે ઉદય માં આત્મકલ્યાણ બાજુ જાવ.